તારીખ 21-1-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 263
પત્રાંક 493 છેલ્લે નમસ્કાર વચનો છે છેલ્લો પેરેગ્રાફ સત્પુરુષનો ઉપકાર પોતાના આત્મા ઉપર થાય છે અને પોતાને જ્ઞાન દશાથી માનીને કેવળ જ્ઞાન પર્યંતનો લાભ થાય છે તેથી અનંત લાભ થતો હોવાથી ઉપકાર પણ અનંત થયો એમ કહેવામાં આવે છે. સત્પુરુષ અનંત ઉપકારી છે એમ માત્ર અતિશયોક્તિથી કહેવામાં આવ્યું નથી, પણ ખરેખર અનંત ઉપકાર એ અનંત લાભની સામે જ કહેલો છે, એમાં જરા પણ અતિશયોક્તિ નથી. કેમકે પોતાને અનંત જન્મ મરણ મીટ્યા, જન્મ મરણના ચાર ગતિના અનંત દુઃખ મીટ્યા, અને સાદી અનંત કાળનો કેવળ જ્ઞાન સહિતનો અનંત લાભ થયો. તેથી ઉપકારને પણ અનંત ઉપકાર ગણવામાં આવે છે. હવે લાભ કેવી કેવી રીતે થયો છે, વર્તમાનમાં કેવી રીતે થયો છે, ભવિષ્યમાં તો પૂરેપૂરો થવાનો છે, પણ વર્તમાનમાં પણ એની ગણતરી સત્પુરુષની દ્રષ્ટિએ કેવી છે એ બહુ અસાધારણ અનુભવ પદ્ધતિથી આ વચનામૃતમાં નિરૂપણ કર્યું છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી એ વાક્ય એમણે પહેલા એટલા માટે નાખ્યું કે આગળ કેવું છે કે કેવળ જ્ઞાન અમને વર્તે છે, આપણે વાત કરવી છે. એટલે કોઈને ભ્રાંતિ થાય અથવા ગેરસમજણ થાય તો 27 કેવળ જ્ઞાન થઈ ગયું છે, પોતે લખે છે કે કેવળ જ્ઞાન અમને થઈ ગયું છે, એટલે પહેલા પોતે ચોખવટ કરી કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, શું પણ કયા પ્રકારથી કેવળ જ્ઞાન છે એ વાત જુદી છે આખી, અને એ વાત જરા ઊંડાણથી સમજવા જેવી છે. તો સત્પુરુષનું પરિણમન સમજાય, વાત કરવી છે સત્પુરુષના ઉપકારની. એ સત્પુરુષનો ઉપકાર કેવા પ્રકારે થયો એમ કહીને જે દશા ઉત્પન્ન થાય છે એનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ ગુણોથી નિરૂપણ કર્યું છે, અને એમાં સ્વરૂપમાં રહેલું જે કેવળ જ્ઞાન જે 13મા ગુણ સ્થાને પ્રગટ થવાનું બાકી છે હજી, અને અહીંયા 4થા ગુણ સ્થાને સ્વરૂપમાં રહેલું કેવળ જ્ઞાન છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે, એ જોવાની દ્રષ્ટિ કેવી છે, અને એ દ્રષ્ટિ પરિણમન હોય તો એવી દ્રષ્ટિ હોય, વગર પરિણમને એવી દ્રષ્ટિ ન હોય, એવી કઈ કઈ વાતો એની અંદર ઊભી થાય છે એમના વચનોમાં એ પ્રકારની વિશિષ્ટતા છે. હું થયું તો ઘણા વર્ષ પહેલા, નામ તો તમે સાંભળ્યું છે, આ બાજુના હતા ગોધરાના હતા, ગુજરી ગયા, વડવા બહુ રહેતા હતા, નામ તો મોટી ગયો. મળવામાં નિવામાણીયામાં બે જગ્યાએ રહેતા હતા ભગવાન. હું છેલ્લી જિંદગી એમણે એવી રીતે કૃપાળદેવના આશ્રમમાં જ કાઢી છે. ભાવનગર આવેલા ઘણા વર્ષ પહેલા, વારંવાર આવતા વર્ષમાં બે ત્રણ વાર ભાવનગર આવતા. ત્યાં પછાત કુટુંબો છે તે લોકો સાથે મળીને સ્વાધ્યાય કરે છે. મારે એક પાર્ટનર હતા એ લઈ ગયા હતા મને, આવો આપણે સારું છે, બહુ સારું વિવેચન કરે છે, અડીને સારું માનતા હતા. કૃપાળુદેવના શબ્દોને અડીને વાંચન સારું આપતા હતા. પણ આમ ઈતર સિદ્ધાંતિક વાંચન એવું નહીં હોય. કૃપાળુદેવને આ ભાવમાં કેવળ જ્ઞાન વર્તતું હતું, કેમકે આમ તો આપણે એમને ભગવાન જ કહીએ છીએ. ભગવાન કેવળ જ્ઞાન હોય એને જ ભગવાન કહીએ, ભગવાન હોય એને કેવળ જ્ઞાન હોય જ. એટલે વિવેચનની અંદર એમણે કહ્યું કે કૃપાળુદેવનો ઉપયોગ સર્વદેશીય હતો. સર્વદેશીય એટલે પૂરેપૂરો ખુલી ગયેલો, દેશીય એટલે અમુક અંશે, સર્વદેશી હા એક દેશી ને સર્વદેશી, એક દેશી એટલે અમુક અંશે. સ્વાધ્યાય દરમિયાન ત્યાં બોલતા સાંભળે એમ સાંભળી દીધેલો, જતા હતા તો ભાઈ ભાઈ પરિચિત હતા, એ તમે બેસો એની સાથે બેસીને થોડી વાતચીત કરો, અમે પણ રસ લેશું. એટલે એ પ્રશ્ન કહ્યો કે આપણે સર્વદેશી ઉપયોગ કર્યો એનો અર્થ કેવો જ્ઞાન. ગૃહસ્થ અવસ્થામાં કેવળ જ્ઞાન હોય તો કે હા હું સતાંબરમાં તો આવે જ છે, પણ એમના વચન સાથે વિરોધ આવશે તો કે ના, એ અપેક્ષા બધી બધી ખ્યાલમાં છે ને કઈ આવે જ નહીં. એમને એમ લાગ્યું કે હું કેવળ જ્ઞાનનો સ્વીકાર કૃપાળુદેવનો નથી કરતો, એટલે જરાક ગુસ્સે થઈ ગયા. મારો આગ્રહ નથી કે તમે માનો, વર્ગર આગ્રહ નતો, આમાં કઈ સવાલ નથી. હું એમને ભગવાન સ્વરૂપે જ માનું છું, એ તમારા જેમ ભગવાન છે મારા પણ ભગવાન જ છે. પણ આપણે યથાર્થ સમજણનો સવાલ છે. પછી પોતે તૈયાર સ્વીકારવા તૈયાર નહોતા. બેલેન્સ આમ શાંત બહુ હતા, પણ આમ આવી વાત થાય તો દરેક બેલેન્સ આઉટ થઈ જાય. જો કદી પ્રગટ પણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એ સ્પષ્ટ કરીને પોતે કહે છે કે તેરમા ગુણ સ્થાને જે કેવળ જ્ઞાન પ્રગટ થાય એનું કેવળ જ્ઞાન ઉત્પન્ન ત્યારે નથી થયું, તો પણ કેવળ જ્ઞાન સ્વરૂપમાં પડ્યું છે અને એ સ્વરૂપ ઉપર અમારી દ્રષ્ટિનો કબજો છે. કેવળ જ્ઞાન સ્વરૂપમાં છે, રહ્યું છે, ભાવિ કેવળ જ્ઞાનની પર્યાય વર્તમાનમાં દ્રવ્ય સ્વભાવમાં રહી છે, એ સ્વભાવ ઉપર અમારી સમ્યક દ્રષ્ટિ એવી દ્રષ્ટિએ કબજો કરેલો છે. એટલે પછી કેવળ જ્ઞાનમાં અમને શું બાકી એમ છે, કેવું છે એ પ્રકારનો દ્રવ્યાનુયોગનો વિષય, કથાનુયોગનો વિષય, ચાર્યાનુયોગનો વિષય મેળવતા હોય તો અન્ન ન આવે. નહીં તો ઓલું કેવળ જ્ઞાન માની લઈએ તેરમા ગુણ સ્થાનમાં આવી નહીં ગમે છે. અને વર્તમાનમાં એ જોવામાં પણ આવે છે, કેવી રીતે જોવામાં આવે છે એ કે છે.
એસે કોઈ ભક્તિ કે વશ ઇસ તરહ કા માન લેતા હૈ તો કે અગ્રિત મિત્ર તો જાતા હૈ.
ઉતના અગ્રિત મિત્ર કા તો ઉતના પકડ નહીં લેવા, લેકિન સૈદ્ધાંતિક જો ફરક રહેતા હૈ તો આત્મલાભ હોના ચાહીએ, ઉસમે કહીં ને કહીં અટક રહે જાય, એસા બન સકતા હૈ. तत्व का उतना जोर नहीं है वहाँ। कभी कभी ऐसा होता है सिद्धांत भंग होता है तो मिथ्यात्व होता है, कभी कभी ऐसा नहीं भी होता है। तो यहाँ आशय तो महिमा करने का है, तो सर्वाधिक महिमा कर ले। तो आशय तो कोई मलिन नहीं है, इसलिए मिथ्या तो का उतना वो बात कंसीडर नहीं करना चाहिए, उस तरह से कंसीडर नहीं करना चाहिए। આશય તો એક જ કે મારા હૃદયમાં એમના માટે પૂરેપૂરો મહિમા છે, અને એમાં શું છે કે અધ્યાત્મ દ્રવ્યનો યોગનો વિષય એવો છે, થોડી લુખાશ લાગે એ મહિમા કેમ ઓછો કરે છે, સામાન્ય એમને એમ લાગે આ ઓછો મહિમા કેમ કરે છે, આ ભગવાન પુરુષ છે આનો મહિમા ઓછો કેમ કરાય આપણાથી, મહિમા ઓછો કરવાનો સવાલ નહોતો, ત્યાં તો ખાલી ચેક એટલું જ કરવાનું હતું કે એ જે ચોથા ગુણ સ્થાને દ્રષ્ટિ શું કામ કરે છે, સ્વરૂપની વિશે જ્ઞાન શું કામ કરે છે, સ્વરૂપને વિશે ચારિત્રનો પ્રકાર શું કયા પ્રકારે વર્તે છે સ્વરૂપને વિશે, એવું એમણે બહુ વાતને ખોલી છે પોતે એમ આ નમસ્કાર વચનની અંદર બહુ વિચક્ષણતા છે, એમણે એ વાતને ખોલી છે કે જો જે સત્પુરુષના વચનના વિચાર યોગે આવી દશા ઉત્પન્ન થાય છે, ભલે ઓલું કેવું જ્ઞાન ન થયું હોય પણ એ શું કેવું જ્ઞાનમાં બાકી રહ્યું, કબજામાં તો છે જ શક્તિ, પણ મૂડી છે વાપરી નથી એટલું જ છે, બાકી મૂડી નથી એવું કોઈ થોડું છે, હા મારા પોઝેશનમાં છે, એટલે જે મને પોતાને જે કંઈક બતાવવું છે એ બતાવવાની શૈલી અદ્ભુત છે, અને એમ કોઈને સરવાળો એમને સત્પુરુષનો મહિમા કરવો છે કે જેના વચનના યોગે આવી દિશા થાય છે, વાત તો અમને છેવટે ક્યાં લઈ જવી છે, પણ પોતે સિદ્ધાંતના જ્ઞાતા હોવાથી, કૃપાનુદેવ પોતે સિદ્ધાંતના જ્ઞાતા હોવાથી ક્યાંય સિદ્ધાંત દુભાય નહીં, ક્યાંય અધ્યાત્મ દુભાય નહીં, ક્યાંય ભક્તિ દુભાય નહીં, ક્યાંય સત્પુરુષનો ઉપકાર દુભાય નહીં, અને જે વાત કહેવી છે એ અદ્ભુત રીતે કહી દે છે પોતે, એવું છે આવે છે ભાગવતમાં એમ જ કીધું છે, શ્રી કૃષ્ણ મહાત્મા શ્રી કૃષ્ણને નામે પરમાત્માની લીલા ગાય છે, અને એની મતલબ બધા એને પરમાત્મા જ માને છે, પરમાત્માનું સ્વરૂપ કેવું હોય એ એમને ખબર નથી, તો કઈ બધા જૈનોને થોડી ખબર છે, જેટલા જૈનો છે એટલા બધાને જીનેશ્વરના સ્વરૂપની થોડી ખબર છે, છતાં એ અમારા જીનેશ્વર અમારા જીનેશ્વર કરીને બધા ભક્તિ કરે જ છે ને, હા અમારા પરમાત્મા અમારા પરમાત્મા એમ કરીને ભક્તિ કરે છે, ભક્તિની દ્રષ્ટિએ કઈ વાંધો ન લેવો જોઈએ, એમને વિશેષ ભક્તિ હોય એને સામે જરા વાંધો ન લેવાય, વસ્તુ સ્વરૂપ સમજવા માટેની વાત હતી, કે ભાઈ એ પ્રવચનકાર હોય જે નથી બારમાં પ્રભાવના વિશેષ એવું હોય એનું સમજણ બધા પ્રખાતી ચોખ્ખી હોય એ ઈચ્છનીય છે, એટલે વાત છે,
એટલે ભાઈ શ્રી કૃપાળુદેવ કહ્યું છે કે એ વસ્તુ પાછી સંતના ચરણમાં બેસીને સમજવા જેવી,
એ તો છે, પ્રત્યક્ષ જ્ઞાની હોય તો આવી ભૂલો ન હોય, નહીં તો કાંઈ ને કાંઈ પોતે કલ્પના કરે એવું બને, કશું છે, પછી એ દશાની સમજ ન આવે ને. એક્ઝેક્ટલી એ દશા કેવી છે સાતમ અવસ્થાને એ સમજ ન આવે. સુભાગભાઈ ઈશ્વર કરતા મને મત નતા નતા ને, પણ કૃપાળુદેવ પ્રત્યક્ષ હતા ને, તો એ થ્રુ આઉટ નીકળી ગયા બહાર. નહી તો મિસકોન્સેપ્ટ જો છે એ અભિપ્રાયો બદલવા પોતાની મેળે ન બની શકે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે કેવા શબ્દ વાપર્યા છે, જેનું વચન જેનું વચન મળ્યું અને એ વચનની સાથે વિચારનો યોગ થયો, એ વચન પ્રગટપણે સ્વરૂપને દર્શાવનારું હતું. પ્રગટપણે સ્વરૂપને દર્શાવનારું જ્ઞાની પુરુષનું વચન હોય અને જીવની યોગ્યતા એવી હોય કે એ વચનનો યથાર્થ પ્રકારે વિચાર કરી શકે, સાંગોપાંગ વિચાર કરી શકે, તો એના ફળ સ્વરૂપે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. શક્તિપણે લીધું, સ્વભાવ સામર્થ્ય સામર્થપણે છે, કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાનને સામર્થ રૂપે જોયું, તો એ સામર્થ કેવી રીતે પ્રગટ થશે એ પણ જ્ઞાનમાં આવી ગયું. પણ અત્યારે સામર્થપણે છે એમ લીધું, અત્યારે પ્રગટપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે એમ ન લીધું. શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે મને એમ જાણ્યું, શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે, અલ્પકાળમાં ભવિષ્યમાં પ્રગટ થઈ જશે, એ ભવિષ્યકાળનું અંતર કાઢી નાખ્યું. પછી ભાવના છે એ અંતરને દૂર કરનારી ભાવના છે, આ છે સ્વરૂપ ભાવના, આત્મભાવના છે, એક ન્યાય આ આત્મભાવના છે, એટલે અંતરને દૂર કરે છે. ભાવના કેવી રીતે અંતરને દૂર કરે, કે કાળનું અંતર રહેવા ન દે અને ક્ષેત્રનું અંતર રહેવા ન દે, બે અંતરને કાપીને એ સિદ્ધિ અવલંબે છે પોતાના વિષયને, એવું એક ભાવનામાં ભાવવાહી પણ હોય છે. શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એટલે પોતે પોતાના સ્વરૂપમાં કેવળ જ્ઞાનના સામર્થ્યને બિલકુલ સ્પષ્ટ જાણે છે. એમનો કૃપાળુદેવનો પોતાનો પ્રસંગ લઈ લઈએ તો એમને કોઈ મહાપુરુષના વચનના વિચાર યોગે જે દશા પ્રગટ વર્તે છે એમને, એમાં એમણે પોતે શક્તિ પણ કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. જ્ઞાનની અંદર તો જે સ્થિતિ હતી એ સ્થિતિ જાણી લીધી, કે સામર્થ્યપણે કેવળ જ્ઞાન છે, આ આત્મામાં સામર્થ્યપણે કેવળ જ્ઞાન છે, સ્વકાળે એની ઉત્પત્તિ અવશ્યમ ભાવી છે, થવાની થવાની ને થવાની એમ જાણ્યું છે. અલ્પકાળ મેં હોગા હી હોગા, આ તો ક્યા હૈ, વર્તમાન મેં કેવળ જ્ઞાન કો સામર્થ્ય કે રૂપ મેં દેખ લિયા, પાવર કે રૂપ મેં દેખ લિયા, और वो भी स्पष्ट, कोई अस्पष्ट अनुमान का विषय नहीं है, स्पष्ट देखने में आया है कि शक्तिपणे केवल ज्ञान छे। શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, હવે એમાંથી ક્રિયાપદ બદલ્યું એમણે, કે શ્રદ્ધા એ તો કેવળ જ્ઞાન થઈ ગયું છે। આ શ્રદ્ધા છે એ પૂરી શક્તિથી કામ કરે છે કેવી રીતે એ બતાવવું છે। શ્રદ્ધાનું પરિણમન પોઝિટિવલી કહી શકાય એવું નથી વચન અગોચર હોવાથી, એટલે બીજી રીતે શ્રદ્ધા થઈ હોય ત્યારે બધું કેવું પરિણમન ચાલે એમ ઇનડાયરેક્ટલી એનો નિર્દેશ કરવામાં આવે છે। જેને પોતાના સ્વરૂપની શ્રદ્ધા થાય એને કેવળ જ્ઞાન થયું છે એમ લાગે છે, કેવળ જ્ઞાન થશે એમ નથી લાગતું, શ્રદ્ધાનું કામ આવું છે। કોઈ વેપારી હોય એક જગ્યાએથી પડતર લાગે માલનું, બીજી જગ્યાએ વેચાણનું પડતર હોય, એક જગ્યાએ ખરીદીનું પડતર હોય, અને બે સોદા કરી લીધા પછી નફો તો જ્યારે માલની ડિલિવરી લઈને ડિલિવરી આપે ને એના પેમેન્ટ આવે ત્યારે તિજોરીમાં આવે, ખર્ચો ત્યાંથી કરવા માંડે। એટલે આ એક આપણે બહુ મોટો સોદો થઈ ગયો છે, અહીંથી આટલા લાખનો માલ લીધો છે, આટલા લાખનો માલ અહીંયા વેચ્યો છે, જેટલા લાખ નાખ્યા એટલા બમણા થઈ ગયા છે, અને આપણે બે ગાડીનો ઓર્ડર આપી દો, ખર્ચો અત્યારથી શરૂ કરે, પૈસા આવશે તો કીધો આપણે એમ પરિણમનમાં કેટલો વિશ્વાસ છે, ને જે કામ થવાનું છે એનો એટલો વિશ્વાસ છે કે ખર્ચો અત્યારથી શરૂ કરી દે છે, અને એમાં તો પંચર પડવું હોય તો પડે, આમાં નથી પડતો। શ્રદ્ધા એ સ્વરૂપ ને શ્રીધું, શ્રદ્ધા એ શું કર્યું, સ્વરૂપ ને શ્રીધું, તો સ્વરૂપ ને શ્રીધું એમાં શું શ્રીધું, આ પ્રશ્ન ઉભો થાય। આપણે કીધું ભાઈ સમ્યક શ્રદ્ધા એ સ્વરૂપને શ્રીધું, તો સ્વરૂપમાં શું શ્રીધું, તો કે કેવળ જ્ઞાન થયું છે એવું શ્રીધું, એ શ્રદ્ધા કેટલી મજબૂત હોય, જે શ્રદ્ધામાં કેવળ જ્ઞાન થયું છે એવું શ્રદ્ધા થયા પહેલા, પ્રગટ થયા પહેલા એ શ્રદ્ધામાં બળ કેટલું, અને એ શ્રદ્ધા કોને મચક આપે, એ જુદી જુદી રીતે આ વાતો શાસ્ત્રની અંદર શ્રદ્ધાને સમજાવવા દર્શાવવામાં આવે છે। નિયમ સમયસારના નિર્જરા અધિકારમાં કે જગતમાં વજ્રપાત થાય અને 14 બ્રહ્માંડ ખળભળી ઉઠે, એમાં એવી બધી વાતો કરી છે સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા બતાવવા, કે જગતની અંદર વજ્રપાત થાય અને 14 બ્રહ્માંડ ખળભળી ઉઠે, પણ સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધામાં ખળભળાટ થતો નથી, એટલા એ નિર્ભય હોય છે। હું તો વાત લીધી નિર્ભયતાની, સમજાવી છે એમની શ્રદ્ધાને, કે શ્રદ્ધા થાય તો નિર્ભયતા કેટલી આવે. કે મને કેવું જ્ઞાન થયું છે, સુભાષભાઈ એમ જ કીધું ને અંબાલાલભાઈ ને કે તું મને બહુ વાત નહીં કર, હમણાં મને કેવું જ્ઞાન થશે ને તને હું બધું બતાવીશ તારે જે જાણવું હશે. અંબાલાલભાઈ ને સુભાષભાઈ અંબાલાલભાઈ ને કીધું તો હમણાં શાંત રહે, મને મારું અંદર કામ કરવા દે, હમણાં હું કેવું જ્ઞાન લઉં છું, હમણાં લેવાનો છું. ખબર ત્યાં સિદ્ધાંત નો તો ખ્યાલ નથી કે ભાઈ આ ગ્રસ્ત અવસ્થા છે, દીક્ષા લીધી ને ત્રણ કસાઈ નો સદભાવ છે, કેવું જ્ઞાન તો ચાર કસાઈ નો ચારે ચાર ચોકડી નો અભાવ થાય ત્યારે થાય. એમનો સિદ્ધાંતિક વિચાર ના લીધો હોય ત્યાં અંદર બી કેવું જ્ઞાન શ્રદ્ધાએ પકડ્યું, એના ફોર્સમાં આવી ગયા. એવી રીતે એનું શ્રદ્ધાનું પરિણામ ત્યાં જોવું જોઈએ, ત્યાં સિદ્ધાંતનો દોષ ન જોવે. સમજાય? સિદ્ધાંતનો દોષ આમ મોટો છે પણ ક્યાંક મોટો નથી એવું પણ છે, એમાં પણ અપવાદ છે, એ આવી જગ્યાએ અપવાદ હોય છે. હા હા, જો અમારે સંગઠ ને એ બાદ બાર આવે તો અમારે વિદ્વાન લોકો બોલે કે સુભાષભાઈ કોઈ સમય દર્શન હોય કહેશે સિદ્ધાંત મેં તો ભૂલ રહે છે. વિદ્વાન હોય તો એને એની નજર એવી રીતે જાય સુધી, પણ ક્યાં શું વાત કન્સિડર કરવી જોઈએ, શું કન્સિડર ન કરવી જોઈએ, શું મુખ્ય કરવું જોઈએ, શું ગૌણ કરવું જોઈએ, એ પણ એક સમજવા જેવો વિષય છે. સત્સંગ વગર નો સમજાય, સિદ્ધાંત નો અભ્યાસ કરે, સિદ્ધાંત નો પછી અભ્યાસ કરે, અહીંયા ચડી જાય, અહીંયા ચડી જાય. હું તો તીર્થંકર બી કરતા ને, તીર્થંકર ને ખબર છે કે આખું જગત જૈન ધર્મ પામવાનું નથી. પણ તીર્થંકર પ્રકૃતિ બંધાણ કેવી રીતે કે આખા જગતને જૈન ધર્મ પમાડવું એ ભાવના છે, તો એ ભાવના સિદ્ધાંતને તોડ્યો કે ન તોડ્યો, વસ્તુ સ્થિતિ તો એમ છે. પણ ભાવના છે ને એ ગણતી નથી, ભાવના એવી વાતો ગણતી નથી. તીર્થંકરે એમ જ કીધું, એમને એવું થયું હતું, કૃપાળુદેવને એવું થયું, એમને ખબર છે સિદ્ધાંતમાં કે આ ક્ષેત્રે જન્મેલા ને અહીંથી કેવળ જ્ઞાન નથી થવાનું. તો પેલા હું શું કરવાનો આવું, હું જયારે ધ્યાનમાં બેસું છું ત્યારે મારા સ્વરૂપને અવલંબું છું, અને કેવળ જ્ઞાન સ્વરૂપને અવલંબતા પ્રગટ થાય છે. બીજી પ્રક્રિયા કોઈ છે નહીં, પ્રોસેસ તો એ જ છે, એક જ એ પ્રોસેસ ચાલે છે બરાબર. અને એકવાર એટલું જોરથી અવલંબ લઈશ કે કેવળ જ્ઞાન ફરાક દિન ઊભું થાય, સુકવા ન થાય, એવું લેખું હું કરવા સિદ્ધાંતમાં. અમારી ભાવના નથી ગણતી એને, એવું જોર આવતું હતું એમને. પછી છેલ્લે લીધું કે વચ્ચે સરાનું રણાવ્યું, પગે નિકાસિત થા ગ્રહણ કર્યો, વસ્તુ સરસ સ્થિતિ અન્યથા થતી નથી, એ બધું કબીલું છેલ્લે છેલ્લે સાતના જોરમાં ગણતા ન થાય એ વાતને. એટલે ત્યાં પુરુષાર્થનું જોર, અહીંયા શ્રદ્ધાનું જોર, શું જ્યાં જે વાત કન્સિડર કરવા જેવી હોય એ જ કન્સિડર કરવા, સિદ્ધાંતની ભૂલ ન જોવાય. ત્યાં એ શુષ્ક જ્ઞાનનો વિષય થઈ ગયો. પછી ત્યાં જો સિદ્ધાંતની ભૂલ જુઓ તો સિદ્ધાંતનું શુષ્ક જ્ઞાન ત્યાં કામ કરે છે. એવું શુષ્ક છે, એ શુષ્કતા શું કામ નહીં.
પણ એ સિદ્ધાંતનું જ્ઞાન હતું તો પણ એની ભાવનાને આડે નતું.
હા, ભાવના આગળ જાય છે, માન ને સાઈડ ટ્રેક ઉપર લઈ લે છે. ભાવના જોર કરે છે, એ સહજ છે, એમાં કોઈ કૃત્રિમતા નથી, એ સહજ જ પરિણમન છે અને સહજ જ એની અભિવ્યક્તિ છે, એવું સહજ છે. અને બધા સાધકો કઈ સિદ્ધાંતની માથાફોડમાં જતા જ નથી. ઉસમાસ ભીંગ વાળા નીકળી જાય છે, કેવું જ્ઞાન સુધી પહોંચી જાય છે. એ બધા સિદ્ધાંત ની માથાફોડમાં જાય એવું કઈ છે? તો જેને ક્ષોષમ હોય, પુરસાદ હજી એટલો અંદર ન જાતો હોય, તો એ પછી સિદ્ધાંતમાં જાણવા મજા આવે. ૪૪ કે ૨૬ વર્ષના છે આજે આપણે ફોટા જોઈએ છે ગુરુદેવ ના, એ તો બહુ મોટી ઉંમર ના છે. એ 40 થી 50 વર્ષની ઉંમરમાં એમની એટલી બધી હાયર પર્સનાલિટી, સાધારણ માણસ વાત ન કરીએ. બેનોફેન તો કોઈ બેનોફેન તો કામ જ નહીં વાત કરવાનું. હા, એમનું આમ હામું જોયું ન આપે, એટલું તેજ હતું. હા, તો પોતાને જ્ઞાન થયું છે ને એટલે ધડ દઈ રિજેક્ટ કરી ઓફર, શાસ્ત્ર પાછું આપી દીધું. હા, કાથાનો અર્થ આવડે એટલે એનું જ્ઞાન થયું છે એવું કઈ છે નહીં. પોતે નિર્દોષ છે ને, એટલે જે હોય વાત કરી દે છે. સ્ત્રી પર્યાય છે, આત્મામાં ક્યાં છે? એ તો ત્રણ લોક નું ના પણ જોવે છે. પછી તો શરીર તિર્યંક નું શરીર હતો, કઈ તિર્યંક નથી. સ્ત્રી નું શરીર હતો, સ્ત્રી નથી. દેહથી તો ભીન પીડ્યા છે, શ્રદ્ધા પડે પણે કેવળ જ્ઞાન થયું છે એવું શ્રદ્ધાની અંદર પરિણમન વર્તે છે. શ્રદ્ધા થઈ ખરેખર તો કેવળ જ્ઞાન મોક્ષ તત્વ, કેવળ જ્ઞાન મોક્ષ તત્વ માને છે એટલે એની શ્રદ્ધા થઈ. એમ નહીં કેતા એમ કહ્યું કે કેવળ જ્ઞાન થયું, વિષયથી વિષયને બતાવ્યો. શ્રદ્ધા છે એ વિષય છે, જેનો વિષય સ્વરૂપમાં રહેલું કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાન ને વિષય કરે છે એમ ન લીધો શ્રદ્ધા. શ્રદ્ધાનું પરિણામ બતાવવા એમ કે છે કે કેવળ જ્ઞાન થયું છે, શ્રદ્ધા થઈ છે એમ ને કેવળ જ્ઞાન થયું છે. એમાં ટેકનિક શું છે કહેવાની કે વિષય વિષયની અભેદતા કેવી રીતે સધાવી છે ત્યાં. દ્રવ પર્યાયનું અંતર તૂટી ગયું. શ્રદ્ધા પણ એક ભાવના છે ને, જે આત્મભાવના છે એમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ બધું છે. તો આ એક ભાવનાનો પ્રકાર છે, એ અંતર તોડી નાખે છે. ભવિષ્યમાં કેવળ જ્ઞાન થયું થશે એવી વાત કઈ નહીં, થયું છે કેવળ જ્ઞાન થયું છે એમ નામમાં મારી શ્રદ્ધા છે. સમજાવવા માટે વાત છે. સમ્યક શ્રદ્ધા એટલે શું? કેવળ જ્ઞાન થયું છે એ સમ્યક શ્રદ્ધા એટલે કેવળ જ્ઞાન થયું છે એમ સમ્યક શ્રદ્ધા બોલે છે. હું શુક્રવાર દિવસ સમ્યક દર્શન ને વાચા આપી કે હેજી જો તું એકવાર મને અંગીકાર કરીશ તો પછી તારે સંસારમાં રહેવું હોય તો પણ તો હું તને રહેવા નહીં દઉં, હું તને ખેંચીને ઢસડીને લઈ જઈશ, સ્ટેજ સુધી મોક્ષમાં લઈ જઈશ. આ બધું શ્રદ્ધાને સમજાવવા જ્ઞાન એ બધે કંઈક રીતો મૂકી છે, કંઈક રીતે વાતો કરી છે. સમજીને સમજીને સંબંધ કરજે પછી આયા સંબંધ તોડી નાખ તોડી શકાતો નથી. આયા તો સંબંધ થયો એ થયો, નો ડિવોર્સ. એક વખત શ્રદ્ધા થઈ ખરાશ કેવું જ્ઞાન થયે છૂટકો. મને શ્રદ્ધા જેમ બોલે છે કેવું જ્ઞાન થયું છે, હવે થયું પછી ક્યાં મટવાનો સવાલ છે એમ કે છે. એવી શ્રદ્ધાની પ્રકારની પરિણતિ છે. વિચાર દર્શાવી કેવળ જ્ઞાન થયું છે, વિચાર દર્શાવી પણ હજુ પહેલા જે જ્ઞાન હતું એમાં તો શક્તિ પણ જાણ્યું હતું. વિચાર દર્શાવી ત્રણ વખત જ્ઞાનની વાત કરી છે એમણે. એક શક્તિપણે કેવળ જ્ઞાન થયું છે એમ જાણ્યું છે, વિચાર દર્શાવી કેવળ જ્ઞાન થયું છે, અને મુખ્ય નિર્ણયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે એમ. નહીં પણ જ્ઞાનનો પર્યાય છે, વિચાર દશા પણ જ્ઞાનનો પર્યાય છે. અને પેલા જે કહ્યું એ યથાર્થ લીધું, શક્તિ મળે પરિસ્થિતિ હતી એ લીધી. એમ કે છે કે જ્ઞાન છે એ પણ અમારું ભાવના રૂપે વર્તે છે. હવે એ સિદ્ધાંતની એક મૂકીને વાત કરે છે જ્ઞાનમાં. એમ શ્રદ્ધાની ભાવના લીધી એમ જ્ઞાનમાં પણ ભાવના લેવું છે, કેમ કે ભાવનાની અંદર શ્રદ્ધા ચારિત્ર પુરુષાર્થ બધું આવે છે. એક ભાવનાની અંદર આ બધા મુખ્ય ગુણોની પ્રવૃત્તિ ખૂબ ભાવવાહીપણે થાય ત્યારે એને ભાવના કહેવામાં આવે છે. એ આત્મ ભાવના ભાવતા કેવળ જ્ઞાન એટલા માટે થાય છે કે એની અંદર શ્રદ્ધા પણ જોરથી કામ કરે છે, જ્ઞાન પણ જોરથી કામ કરે છે, આચરણ પણ જોરથી કામ કરે છે, પુરુષાર્થ પણ જોરથી કામ કરે છે. પણ એવું ચાર વખત કહેવા જવાને બદલે એક આત્મ ભાવના જ એવી છે કે કેવળ જ્ઞાનને પહોંચાડે છે એમ લઈ લીધું એમણે. એનું નામ આત્મભાવના છે. વિચાર દશા એ કેવળ જ્ઞાન થયું છે એટલે જ્ઞાનમાં પણ હવે એમને એમ જ છે, શક્તિ પણ હતું એ એક વાત જાણવાની, એક બાજુ અમારા જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. જ્ઞાન પ્રગટ થયું છે કેવળ જ્ઞાનનો એમને લીધો એ ભાવના અંતર કાપ્યું ત્યાં કે કેવળ જ્ઞાન થયું છે. કેવળ જ્ઞાન જોયું અમે અમારા જ્ઞાનમાં, અમારા આત્મામાં રહેલા કેવળ જ્ઞાનને અમે જોયું, તો એમાં કેવળ જ્ઞાન જોયું એ થયેલું જોયું કે નહીં થયેલું જોયું કે થયેલું જોયું? અમે તો નહીં થયેલું કેવી રીતે જોવાય? માટે થયેલું જોયું અમે. અનુભવ અને આત્મ સાક્ષાત્કાર થતા ભાવનાના શાસ્ત્રોની અંદર પરમાત્મા પ્રકાશ વગેરે નિયમસાર વગેરે ભાવનાના શાસ્ત્રો છે. મુનિઓએ આત્મ ભાવના કેવી ભાવી છે તો એમાં એમ કે અમને પરમાત્મા પ્રગટ થયો અમારા અમને જયારે સ્વાનુભવ થયો ત્યારે પ્રથમ સ્વાનુભવમાં જ અમને પરમાત્મા પ્રગટ થઈ ગયો. એટલે અમારો પરમાત્મા સાક્ષાત અમને અનુભવમાં આવ્યો, એનું નામ સાક્ષાત્કાર. અને દશાની વાત કરો તો આંશિક દશા છે, મોક્ષ માર્ગની જગન્ય દશા છે ચોથો ગુણ સ્થાન. એટલે હજી બધા ગુણ સ્થાન બાકી છે સાતમ દશા, પણ પરમાત્મા આખો પ્રગટ થયો એની અંદર એમ કે છે. આ એક બહુ વિશિષ્ટતા છે આ માર્ગની. માર્ગ શરૂ થાય એટલે પહેલે જ પગથિયે જેને સંપૂર્ણતાની પૂર્ણતાની પ્રાપ્તિ, એનો આખો સંસાર ગયો, આખો સંસાર બળી ગયો, ખલાસ થઈ ગયો. મીરાબાઈએ તો વળી બીજી રીતે ગાયો, કે મોહે લાગી લટક ગુરુ ચરણન કે, તો કે ભવ સાગર તો સુખ ગયો. એ ગુરુ ચરણની લટકમાં મારો ભવ સાગર સુકાઈ ગયો. એક વખત એવી મુસીબત લાગતી હતી, વિટમણા લાગતી હતી, કે આટલો આપણા અનંત ભવનનો સાગર તરસો કેવી રીતે, આપણી પાસે તો કઈ શક્તિ છે નહીં, કઈ જ્ઞાન નથી, કઈ પુરુષાર્થ નથી. પણ જ્યાં ગુરુ ચરણ ની લટક લાગી ત્યાં ઓલો ભવ સાગર સુકાઈ ગયો, મેદાન થઈ ગયો સાગર, સાગર ની જગ્યાએ. તો ફિકર ગઈ મળી તરમની, તરમની જે પેલા ફિકર થતી હતી મને કે મારે તરવું કેવી રીતે, તરવું કેવી રીતે, હું કેવી રીતે તરીશ, તો કઈ ફિકર જ વહી ગઈ, પાણી સુકાઈ ગયું. એટલી વાત તો અમને ગુરુ ચરણ ની લટક માં લીધી છે. તો આ તો પ્રત્યક્ષ અનુભવ છે, સ્વરૂપ નો પ્રત્યક્ષ અનુભવ છે. ઓલા તો માર્ગાનુસાર હતા, તો એટલી હિંમત થી વાત કરી છે. એટલે કે છે કે વિચાર દશા એ કેવળ જ્ઞાન થયું છે. એટલે કૃપાલ દેવે પહેલા પત્ર ની અંદર એ શબ્દનો પ્રયોગ કર્યો કે મોક્ષની આપણને હવે જરૂર નથી. કેમ કે તો થઈ ગયો, ખાધા પછી કોને ખાવાનું મન થાય, તો થઈ ગયો. એમાં ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન થયું છે. ઈચ્છા દશા એટલે ચારિત્ર, ચારિત્ર દશા એ જ્ઞાન દશા એ, ઈચ્છા એટલે ચારિત્ર દશા એ કેવળ જ્ઞાન થયું છે. ચારિત્ર શબ્દ શું વાપર્યો, ઈચ્છા શબ્દ શું કરવા વાપર્યો, કે આપણને જે ઈચ્છા થાય છે સામાન્ય માણસને એ પણ ચારિત્ર ગુણની પર્યાય છે. ઈચ્છામાં તો રાગ થાય છે ને, આ જોઈએ ને તે જોઈએ, આ જોઈએ ને તે જોઈએ, એ જે ઈચ્છા છે એ ચારિત્ર મોહનો રાગ છે. ચારિત્ર મોહની પર્યાય રાગની છે. એટલે એક તો સાધારણ માણસને સમજાય કે મારી જે કેવળ જ્ઞાનની ઈચ્છા હતી એ મારા ચારિત્ર ગુણના પરિણામમાં કેવળ જ્ઞાન થઈ ગયું, એવી મારી ચારિત્રની ભાવના વર્તે છે. એટલે મારી ઈચ્છા અને કેવળ જ્ઞાન થવું બાકી એમ હવે નથી, ભાવિનું અંતર તોડી નાખ્યું. ઈચ્છા ક્યારે થાય, વસ્તુ ન હોય ત્યારે. ઈચ્છા ક્યારે થાય, વસ્તુ હોય ને ઈચ્છાનો સવાલ નથી રહેતો. વસ્તુ મળી ગઈ એટલે ઈચ્છાની તો કઈ પ્રશ્ન રહેતો નથી, ન મળી હોય એની ઈચ્છા હોય તો કઈ એમ નથી. કેવી શૈલી કરી છે કે ઈચ્છા દશા જોતા કેવું જ્ઞાન થઈ ગયું છે. હવે કેવું જ્ઞાનની ઈચ્છાનો પ્રશ્ન મારે રહેતો નથી. એક ન્યાય એક જ્ઞાની મોક્ષ ને ઈચ્છતા નથી, કેમ કે એનું અંતર તોડી નાખ્યું છે પોતે પોતાની ભાવનામાં. ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય એના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે એવો આ સમ્યક જ્ઞાનનો પુરાવો. સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણમાં નયની ઉત્પત્તિ છે, અથવા સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણના પ્રમાણ જ્ઞાનના કોઈ પણ એક અંશને જ્ઞાનના કોઈ પણ એક અંશને નય જ્ઞાન કહેવામાં આવે છે. પ્રમાણ શ્રુત જ્ઞાનનો વિષય આખો પદાર્થ છે, અનંત આખું દ્રવ્ય, દ્રવ્ય સ્વભાવ, અનંત ગુણો, અનંત પર્યાયો, સ્વાભાવિક અને વિભાવિક, વિકારી નો વિકારી બધી, આ બધું થઈને એક શુદ્ધ જ્ઞાનનો વિષય થાય છે. એ શુદ્ધ જ્ઞાનના અંશો જે નયો છે એ એક એક ધર્મને અવલંબે છે, એક એક ધર્મને અવલંબે છે. કેટલા ધર્મ છે? એ વસ્તુમાં અનંતા ધર્મ છે. કેટલા? અનંતા ધર્મ છે. શું એને અવલંબે છે? તો નયો પણ અનંતા છે અને ધર્મો પણ અનંતા છે. એ બધા અનંતા નયોમાં એક નયનું નામ મુખ્ય નય છે અથવા નિશ્ચય નય છે. મુખ્ય નયના હેતુથી જોવામાં આવે તો હવે એમ કે છે એ અનંતા નયોમાં એક નય છે, એ મુખ્ય નય છે. એ શું કરે છે કે પોતાનું જે મૂળ પરમાત્મ પદ છે એનું મુખ્ય કરે છે, એટલે એનું નામ મુખ્ય નહીં. આમ તો જગતના સર્વ પદાર્થોમાં અને સર્વ તત્વોમાં એક પરમાત્મ પદ જ મુખ્ય છે. મુખ્યને વિષય કરનારો, મુખ્યને મુખ્યપણે વિષય કરનારો જ્ઞાનનો અંશ તે મુખ્ય નહીં. એવા મુખ્ય નહીંથી, એવા મુખ્ય નહીંના હેતુપૂર્વક મોટી વિધિ લીધી છે. હેતુથી જોવામાં આવે કે એવો જે મારો મારું સમ્ય જ્ઞાન છે જેમાં મુખ્ય નહીં મને વર્તે છે, મુખ્ય નહીં પરિણમે છે, એ મુખ્ય નહીંના દ્રષ્ટિકોણથી, હેતુ મીન્સ એ દ્રષ્ટિકોણથી હું જોઉં છું તો કેવળ જ્ઞાનની હયાતી સ્પષ્ટ જોવામાં આવે છે. વર્તે છે એટલે સ્પષ્ટ જોવામાં આવે છે કે મારા સ્વરૂપમાં તો કેવળ જ્ઞાન છે. નય છે એ અલ્પજ્ઞનો જ્ઞાન છે અને એનો વિષય કેવળ જ્ઞાન. અલ્પજ્ઞાનનો વિષય કેવળ જ્ઞાન, આ કઈ જાતની રમત છે જો? આંખની કીકીમાં હિમાલય દેખાય એવી વાત છે. નય છે એ તો અલ્પજ્ઞનો સમ્ય જ્ઞાન છે, છદ્મસ્ત છે, અલ્પજ્ઞનો પર્યાય છે, એનો વિષય અલ્પ નથી, એનો વિષય પરિપૂર્ણ પરમાત્મા છે, કેવળ જ્ઞાન છે. હવે કેવળ જ્ઞાન મોટું કે નય જ્ઞાન મોટું? આમ વાત કરીએ તો કેવળ જ્ઞાન મોટું, નય જ્ઞાન નાનું ગણાય તો કે પણ એ નાનું છે એ મોટાને અંદર લઈ લે છે, નહીં કરી લે છે. જે તમે જેને તમે નાનું કયો છો એ પરિપૂર્ણ કેવળ જ્ઞાનને વિષય કરી લે છે, તો એને નાનું કેવું કેવી રીતે? એને તેને એમાં સમાવી દીધું કેવળ જ્ઞાનને. બોલો. દ્રવ મોટું કે પર્યાય મોટું? દ્રવ ત્રિકાળી, પર્યાય એક સમય, એક સમયની પર્યાયમાં આખા દ્રવને પચાવી જાય તો પર્યાય મોટી નહી? એ ચોક્કસ મોટી. આ એટલે એનો મહિમા કરવામાં આવે છે. ચોથા ગુણસ્થાનની દેશાનમાં પણ શાસ્ત્રોની અંદર મુનિઓએ, જ્ઞાનીઓએ, આચાર્યોએ બહુ મહિમા કરે છે, એનું કારણ એ છે. એ દશા પણ એવી જ અદભુત મહિમાવાન દશા છે. અને છતાંય તે એને દેખાડો કરવાનું મન થતું નથી, આડંબર નથી કોઈ જાતના. મુખ્ય નદીના હેતુથી તો કેવળ જ્ઞાન વર્તતું જોવામાં આવે છે, કે મોજુદ જોવામાં આવે છે, હૈયાત જોવામાં આવે છે, પ્રત્યક્ષ છે એમ જોવામાં આવે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખને પ્રગટ કરનાર આ પ્રયોજન મતલબ તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખને પ્રગટ કરનાર જેના યોગે જે સત્પુરુષના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો નમસ્કાર હો એ રીતે એમને સર્વોત્કૃષ્ટ ભક્તિ એટલા માટે આવે છે કે ઉપકાર પણ સર્વોત્કૃષ્ટ થયો, આથી વધારે ઉપકાર કોઈ કરી શકે એવી તો પરિસ્થિતિ નથી, માટે એમને અહીંયા વિશેષ ભક્તિથી બે વાર નમસ્કાર કર્યા છે. વિવેકવતના મૃતમાં નમસ્કાર વચનમાં એટલું નાખ્યું છે.
Oh.